ஜெயஸ்ரீ ஜெயசேர கரு மன்றட்டுமா வினாடி ஹய
வினாடி நம்மයක් තිබුණා ரைட் මම විශේෂයෙන්ම අද දවසේ මේ විවාදයට සම්බන්ධයෙන් පළවෙනියෙන්ම මේ ඇති වුණු සිද්ධියත් එක්ක මේ මිලිච්ච ප්‍රහාරයට ජීවිතේ පූජා කර අපේ ආදරණීය කතෝලික රැතිමතුන් ඒ වගේම විදේශවල අපේ රටවල්ලු ඉන්න සංචාරක ව්‍යාපාරයට එකතු වුණු අපේ සියලු දෙනාට මගේ කනගාටුව ඒ වගේම අපේ ශෝකය ප්‍රකාශ කරන්න මේක අවස්ථාවක් කරගන්නවා ඒ වගේම අපේ තුවාල ලැබුවන් සියලු දෙනාට ඉක්මන් සුවය ප්‍රාර්ථනා කරනවා ඒ වගේම විශේෂයෙන්ම අපේ අග්‍රද්ගුරුතුමන් ඒ වගේම අපේ කාදිනල්තුමන් මල්කම් රජින්ත් මැතිතුමන් වෙනුවෙන් එතුමා අපේ මේ අවස්ථාවේ එතුමා අපේ රටට ජාතියට දුන්න පණිවිඩය මධ්‍යස්ථව ඉතාම සාමකාමී මේ වැඩපිළිවෙලට ශක්තිය දීම පිළිබඳව එතුමට අපේ ගෞරවයේ ස්තුතිය පුද කරනවා ඒ වගේම විශේෂයෙන්ම අපේ කතෝලික ජනතාව ඔවුන් විශාල වේදනාවකින් කම්පණයකින් වෛරයකින් සමහර අය මේ වෙලාවේ ඉතාම සාමකාමී ලෙස ඔවුන් තමන්ගේ ආදරණීය සියලු දෙනා වෙනුවෙන් ඔවුන් තමන්ගේ ජීවිතයේ ඉතාම වේදනාකාරීව ගෙවන මේ අවස්ථාවේ අපි ඔවුන් සමග අපේ කනගාටුව බෙදා ගන්නවා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ විදියට මම විශේෂයෙන්ම කියන්න කැමතියි මේ ක්‍රියාදාමයට අද අපි මේ වැඩපිළිවෙල පටන් ගත්තම මේ විවාදය පටන් ගත්තම මේ රටේ ජනතාව බලන් හිටියේ අපි ඊළඟට මොකද්ද කරන්න කියලා අපේ පුවත්පත් සාකච්ඡා මිනිස්සු බලන් ඉන්නේ අපේ මේ සාකච්ඡා මිනිස්සු බලාගෙන ඉන්නේ මේ වගේ hina වෙන කෑ ගහන ඒවා මිනිස්සු බලාගෙන ඉන්නේ ඊයේ සිද්ධ වුණ විවාදෙදි අපේ හැසිරීම ගැන මිනිස්සු බලාගෙන ඉන්නවා මිනිස්සු ලැජ්ජාවෙන් සමහර අය අපිට කතා කරා ඊයේ ඇති වුණ සිද්ධිත් එක්ක සමහර අය hina වෙලා කෑ ගහලා මෙතන කරපු විනාශයත් එක්ක සමහර අය දා පුවත්පත් සාකච්ඡාවේ hina වී හිටපු වගේ ෆොටෝස් දාලා තිබුණා Facebook වල මේ අපි දුක් වෙනකොට මේ අය විනෝද වෙනවා කියලා මම කියන්න කැමති දේශපාලඥයෝ විදියට මේ වගේ තත්ත්වයක් ඇති වුණාම රටක් ඇතුලේ අපි අපේ කනගාටුව අපේ හදවතින් ප්‍රකාශ කරනවා වගේම අදහස් වලින් අපි අපේ සියලු දේවල් වලින් ඒ කැපවීම පෙන්වන්න ඕනේ කියලා මම විශ්වාස කරන්නේ. මොකද රටක් විදියට අද මේ කොළඹ විතරක් නෙමෙයි මුළු රටේම පාසල් ටික වහලා ඒ වගේම විශේෂයෙන් අපේ ආදරණීය ජනතාවට යනේන තැන් පිළිබඳ විශාල භීතියකින් කටයුතු කරන වෙලාවක්. ඒ නිසා ඒ සම්බන්ධව අපේ තියෙන හැඟීම මේ පාර්ලිමේන්තුවේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු විදිහට අපි පෙන්වන්න ඕනේ කියලායි මම විශ්වාස කරන්නේ. ඒ නිසා මම විශේෂයෙන්ම දැන් ඇඟිලි දික් කරගත්ත ඇති කියලා මම විශ්වාස කරනවා. මොකද අද උදේ පටන් ගත්තම සභානායකතුමා පටන් ගත්තේ හතරවෙනිදා තොරතුරු හම්බුණයි කියලා එතක අපිට කිව්වේ නැහැ කියලා දැන් මේ අඳෝනාවල් කියලා පුළුවන් වෙලාවක් නෙමෙයි මේක අපේ ඒ සියල්ල දැන් සිද්ධ වෙලා ඉවරයි ආපහු මේක නැවත ගොඩ ගන්න හැකියාවක් නැහැ අපිට දැන් තියෙන ඉතින් එහාට කොහොමද අපි මේක ඉස්සරහට ගෙනියන්නේ කියලා කල්පනා කරන්න. ඒ නිසා මම විශේෂයෙන්ම කියන්න කැමතියි හෙට අධිකව ජනාධිපතිතුමා විසින් සර්වපාක්ෂික සමුලුවක් ඇදවලා තියෙනවා මං ගෞරවයෙන් අපි සියලු දෙනාගෙන් අපි ඉල්ලන්න ඕනේ මේ වෙලාවේ අපි මේ සමුලුවට සම්බන්ධ වෙලා අපිට කළ හැකි සියලු දේ මේ ව්‍යසනයෙන් රට ගොඩ ගැනීමේ ව්‍යාපාරයට අපිට අපේ ශක්තිය ලබා දෙන්න අපේ පුද්ගලික වාසිතාකාව පක්ෂ වාසිතාකාව ක්‍රියා කරනක නෙමෙයි අපි මේ වෙලාවේ කළ යුත්තේ සියලු දෙනාම එකට එකතු වෙලා කතා කරන්න වැඩ කරන්න ඒ වගේම මේ අවස්ථාවේ ප්‍රොජෙක්ට් එක ගත යුතුයි කියලා මම විශ්වාස කරනවා මේ කොයිතරම් වේදනාකාරී වුණත් අපි සමාජය ඇතුලේ ශ්‍රී ලාංකික ජන සමාජයේ අපේ සිංහල දෙමළ මුස්ලිම් බර්ග මැලේ ඒ වගේම මේ සියලු දෙනා වෙනුවෙන් අපි එකම එක ඉල්ලීමයි කරන්නේ අන්තවාදය පරාජය කරන්න අවශ්‍ය කරන ශක්තිය අපි සියලු දෙනා ලබා ගමු. ඒකට අවශ්‍ය නීතිමය ක්‍රියාමාර්ග ගේන එක ආණ්ඩුවේ ක්‍රියාදාමයක් විදිහට මම දකිනවා. මොකද හේතුව අද මේ රටේ එක එක නමින් දේශපාලන පක්ෂ ස්ථාපිත කිරීම තමයි පළවෙනියෙන් මේ ජාතිවාදය අයිස්වීම සඳහා කරපු පළවෙනි ක්‍රියාදාමය විදිහට මම දකින්නේ. දෙමළ පක්ෂ වේවා මුස්ලිම් පක්ෂ වේවා සිංහල පක්ෂ වේවා සිංහල නමින් මුස්ලිම් නමින් දෙමළ නමින් මේ රටේ පක්ෂ ඇතිවීම තමයි මේ රටේ ජාතිවාදයේ ඇවිස්සීමේ පළවෙනි කාර්යභාරය බවට පත්
වුණේ. මන්ත්‍රීතුමා මේ රටේ විනාඩි දෙකක් තියෙනවා.
ඒ නිසා මෙය නවත්තන්න පුළුවන් වැඩපිළිවෙලක් අපි වහාම සකස් කරන්න ඕනේ. ඒ විතරක් නෙමෙයි 1961 කී අංක 8 දරන උපකුත පාසල් වැඩපිළිවෙල යටතේ ලංකාවේ ජාත් මුස්ලිම් හෝ දෙමළ හෝ සිංහල වෙනම පාසල් තමන්ගේ වෙනම හැදෙන එක යම් පිළිබඳව අපි හොයන්න අවස්ථාවක් මේක පටන් ගන්න ඕනේ. තුමනෝ මම කියන්න කැමති අපේ මුස්ලිම් ආදරණීය ජනතාව විශාල බිඳවැටීමකට ලක් වෙලා තියෙනවා. ඔවුන් විශාල බියකින් සිටින අවස්ථාවක් මේක. ඒ නිසා මම විශේෂයෙන්ම කියන්න කැමති මෙතන ඉන්න මුස්ලිම් නායකවරුන්ගෙන් මම ඔබතුමාලගෙන් ඉල්ලනවා කරුණා කරලා පුවත්පත් සාකච්ඡා කීපයක් තියලා මේ රටේ සිංහල දෙමළ මුස්ලිම් බර්ගමේ සියලු දෙනාගේ එකමුතුව වෙනුවෙන් කතා කරන්න දැන් ලෑස්ති වෙන්න පළවෙනි. දෙවෙනුව ජමේතුල්ලා උලමා සංවිධානයට මම කියන්න කැමති කරුණා කරලා පුවත්පත් සාකච්ඡාවක් තියලා මේ අන්තවාදී මුස්ලිම් වරුන්ට විරුද්ධව තමුන්නාසලගේ තියෙන මතය ප්‍රකාශ කරන්න. දැන්වත් මේක අවස්ථාවක් කරගන්න. ඒ වගේම විශේෂයෙන් මම කියන්න කැමති කාන්තම් කුඩියේ තියෙන අර චෞදි ජලම් ඒ සංවිධානයේ තහනම් සංවිධානයක් බවට පත් කරන්න විතරක් නෙමෙයි එවැනි තියෙන අන්තවාදී සියලු සංවිධාන මේ රටේ තහනම් සංවිධාන බවට පත් කරන්න අවශ්‍ය කරන නීති වහාම ගේන්න ඒ විතරක් නෙමෙයි ජාතිවාදය පතුරවන ඒ සම්බන්ධව කතා කරන සියලු අයට විරුද්ධව අවශ්‍ය කරන කටයුතු කරන්න. ඒ වගේම මම එක විනාඩියක් එක තත්පරයක් ඔබතුමාගෙන් ඉල්ලනවා. ඒ වගේම විශේෂයෙන්ම අපි පැහැදිලිව පෙන්වන්න ඕනේ මේ රටේ සිංහල දෙමළ මුස්ලිම් බර්ග කියන ජාතීන් අතර අපේ ભેදයක් නැතුව අපි සියලු දෙනා ජාතිවාදයට විරුද්ධයි කියන කාරණය අපි මෙතනදී සපද කරන්න කියලා ආදරණීය ඉල්ලීමක් කරමින් මගේ වචන ස්වල්පය මෙයින් අවසන් කරනවා.
ස්තුතියි. ඊරංගඩ කරෝ මංගල සමර විද අමතුමා ඔබතුමාට විනාඩි 7ක්.
විනාඩි කීයද ගරු සභාපතිතුමා? ඔබනි
මිනිත් 7 මිනිත්.
Mr. Chairperson, thank you. This is a time when our nation, which was emerging from conflict and was beginning to work together for a brighter and more prosperous future for all our people, has been shaken to the very core. In fact, 359 persons had been killed, 45 of them children, over 500 had been injured. I would like to take this opportunity, first of all, to offer my condolences to all those who have suffered loss and anguish as a result of the brutal and senseless violence unleashed by extremists on Easter Sunday at churches and hotels in Sri Lanka. My thoughts and prayers are with each and every individual who is grieving. And I pray that each one of us in this house and each and every citizen of our nation finds the strength and wisdom required to work with determination to stand together, undeterred by those who seek to divide us and make us become so consumed by hatred, anger and vengeance that we lose our resolve to work together to build a reconciled, peaceful, stable and prosperous nation for all. Mr. Chairperson, at this very, very sad moment, in the midst of the tragedy we experienced last Sunday, we also saw many acts of heroism. Parishioners and workers who risked everything to rescue victims, people who ran to help and rescue victims instead of running away to save their own lives, the ultimate sacrifice paid by brave policemen who acted to prevent more crimes and apprehend perpetrators, the devotion of health professionals who faced the unimaginable and unexpected, providing the best support for each person at their most vulnerable, irrespective of race, ethnicity, gender or age. Good-hearted people who reached out to help those in need in numerous ways, cooperating with law enforcement authorities and conducting themselves with restraint, tolerance and patience. Journalists, media personnel and media organizations who reported the truth in a responsible manner without engaging in sensationalism as some of our TV stations did, and those committed individuals who painfully went through information, especially on social media, to separate the truth from the fake and inform the public. The heartwarming gesture of many people flocking to donate their own precious blood to save the lives of others that were unknown to them, people they have never met or spoken to. Honorable Speaker, this is the goodness of our nation. Our citizen heroes who did not hesitate even for a moment to check out who the victim was in order to help. They did not wonder, is my blood from this or that community? Blood is not Buddhist or Muslim or Christian or Hindu. The blood is what reminds all of us of our common humanity. This is not, Mr. Speaker, the time to point fingers. This is not the time to score political points, not to score debating points, and manipulate the emotions of our people by misleading and confusing them. This, in fact, is the time to introspect.
2 minutes.
Honorable Speaker, it is important that we act with responsibility. It is important to realize that not all problems can be solved with guns and bombs and by changing a few individuals. There is a sense of sophistication that is required to deal with sensitive issues of this nature. Countering violent extremism and radicalization require a careful and intelligent approach. Unlike earlier, when Sri Lanka had to deal with a separatist movement based on its own soil, we are now dealing with an international terrorist network based on religious fanaticism. Therefore, we need the support and know-how of the international community who too have become victims of this plague. It is in fact a triumph of our foreign policy that the international community or our friends in the international community has rallied around our country in this hour of need. In fact, some of the leaders of the main principal nations of the world have been calling our Prime Minister and the President, from President Trump to Prime Minister Theresa May, Prime Minister Modi, the Prime Minister of Japan, etc. Everyone has called Sri Lanka to offer their assistance, their help, as well as their sympathies. Therefore, Mr. Speaker, as I said before, the need for introspection, the need for collective action, along with the international community, and the need for each individual to act with responsibility becomes far greater. Citizens must not take law into their own hands, yet each of us as citizens has a duty to preserve the peace. We must take great care to bring to the notice of law enforcement authorities details of those who may be brainwashed into causing harm. We must learn from other countries that have been dealing with similar situations regarding best practice, including rehabilitation and counseling and capacity building among communities for psychological support. In fact, my 7 minutes, I believe, is up, so I don't really want to take any more. I was also going to take a few minutes to talk about the impact of this on our economy, but because of the lack of time, I will table my full speech, and I would ask the Hansard office to include the full speech if possible. Thank you.
இலங்கட்ட கௌரவ யோகேஸ்வரன் அவர்கள் உங்களுக்கு 7 நிமிடங்கள்.
தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, கடந்த 21/4/2019 ஞாயிற்றுக்கிழமை மூன்று கிறிஸ்தவ தேவாலயங்கள் மீதும் 4 சுற்றுலா விடுதிகள் மீதும் இஸ்லாமிய பயங்கரவாதிகளால் மிலேச்சத்தனமாக நடாத்தப்பட்ட அந்த தாக்குதலை மிகவும் வன்மையாக கண்டிப்பதோடு அதன் காரணமாக 359 பேர் இறந்திருக்கின்றனர், 500 மேற்பட்டோர் காயமடைந்திருக்கின்ற நிலையில் மட்டக்களப்பு மாவட்டத்திலும் இந்த துன்பியல் சம்பவம் நடந்துள்ளதை நான் இந்த இடத்தில் நினைவுபடுத்த விரும்புகின்றேன். மட்டக்களப்பு மாவட்டத்தின் சியோன் தேவாலயத்தில் காலை வேளையிலே இயேசு பிரானின் அந்த பிறந்த நினைவு தினமாக, உயிர்த்தெழுந்த நினைவு தினமாக அவர்கள் கருதி சென்ற அந்த நாளிலே ஞாயிற்றுக்கிழமை என்றபடியினால் சிறார்கள் காலை வேளையிலே சென்று அங்கு அவர்கள் நடனமாடி அதை சந்தோஷமாக அனுபவித்துக் கொண்டிருக்கின்ற சொற்ப வேளையில் தான் இந்த சம்பவம் நடைபெற்று அங்கு பெரும் துன்பியலாக கிட்டத்தட்ட 30 பேர் மட்டில் இறந்திருக்கின்றார்கள். 26 பேர் சடலங்கள் வழங்கப்பட்டிருக்கிறது. 65 பேர் காயப்பட்டிருக்கின்ற நிலைமை மட்டக்களப்பில் நடந்தது. நாங்கள் நேரடியாக சென்று வைத்தியசாலையில் பார்த்தபோது இதுவரை என்ற வாழ்க்கையில் காணாத துன்பத்தை அனுபவித்தேன். மிகவும் மோசமான நிலையில் கருகிய நிலையிலே அந்த உடல்கள் காணப்பட்டன. இந்த கொடூரமான துன்பியலை செய்த இந்த இஸ்லாமிய தீவிரவாதிகளுக்கு எதிராக நடவடிக்கை எடுக்கப்பட வேண்டும், அதற்கு கடுமையான நடவடிக்கை எடுக்கப்பட வேண்டும் என்று இந்த சபையில் குரல் கொடுக்க விரும்புகின்றேன். இதிலே குறிப்பாக காட்டப்பட்டிருக்கின்றது தௌஹீக் ஜமாத் அமைப்பு, அதே போன்று ISIS தீவிரவாத அமைப்புகள் சம்பந்தமாக கூறப்பட்டிருக்கின்றது. இந்த தௌஹீக் ஜமாத் அமைப்பின் பிரதிநிதி அவர் காத்தாங்குடியில் பிறந்து வளர்ந்தவராக காட்டப்பட்டிருக்கின்றது. இந்த சபையின் கவனத்திற்கு ஒன்றை நான் கொண்டு வர விரும்புகின்றேன். கடந்த 19ஆம் தேதி காத்தாங்குடிக்கு அருகாமையில் இருக்கின்ற காத்தாங்குடியைச் சேர்ந்த ஒரு பகுதியாக இருக்கின்ற எங்களது அந்த காத்தாங்குடியைச் சேர்ந்த பகுதியிலே ஒரு மோட்டார் வாகனத்திலே குண்டு வெடிப்பு நடைபெற்றது. அதுதான் முதலாவது அங்கு அந்த ரயில் பார்த்த ஒரு சம்பவமாகும். ஆனால் அந்த சம்பவம் நடந்ததன் பின் அது சார்பாக போலீசாரோ அல்லது அதன் ஆளுநராக கிழக்கு மாகாணத்திற்கு இருப்பவரோ எந்த நடவடிக்கைகளையும் தீவிரமாக மேற்கொள்ளவில்லை. அவ்வாறு அவர்கள் மேற்கொண்டிருந்தால் இந்த துன்பியல் சம்பவங்களை எல்லாம் நாங்கள் குறைத்திருக்கலாம். அது மாத்திரமின்றி இங்கு பார்க்கும் போது இவ்வாறான துன்பமான சம்பவம் வருவதற்கு முன்பே இது சார்பான விடயங்கள் அரசாங்கத்தில் பரிமாறப்பட்டிருக்கின்றது. வெளிநாட்டு புலனாய்வு மூலம் தகவல் வந்ததாகவும் 4ஆம் தேதி 4ஆம் மாதம் அது தவிர அது சிலரிடம் அமர்த்தப்பட்டதாகவும் நாங்கள் அறிகின்றோம். ஆனால் இந்த நாட்டின் ஜனாதிபதி தெரியாது என்று கூறுகின்றார், பிரதமர் தெரியாது என்று கூறுகின்றார், அமைச்சர்கள் சிலருக்கு அவர்களது பாதுகாப்பு தரப்பினர் கூறியதாக சொல்லுகின்றார்கள். அது தவிர சில அமைச்சர்கள் தங்களது ஆட்களை அந்த கிறிஸ்தவ தேவாலயங்களுக்கு செல்ல வேண்டாம் என்று தடுத்ததாகவும் கூறுகிறார்கள். அப்படியாக இருந்தால் இது ஏற்கனவே பலருக்கு தெரிந்திருக்கின்றது. இந்த நாட்டின் அரச புலனாய்வு பிரிவு யாரின் கீழ் இயங்குகின்றது? ஆனால் எதிர்கட்சி தலைவருக்கு தெரிகின்ற பல விடயங்கள் அரசாங்கத்தில் இருப்பவருக்கு தெரியாமல் இருக்கின்றது. அதுதான் உண்மை. ஆகவே இதை சரியாக கண்டுபிடிக்க வேண்டும். இந்த நாட்டின் புலனாய்வு துறை கடந்த காலங்களிலே எங்களை மேவு பார்ப்பதில் ஆர்வம் காட்டியவர்கள் ஏன் இந்த விடயங்களில் ஆர்வம் காட்டவில்லை என்று தமிழீழ விடுதலை புலிகள் செய்யாத அளவிற்கு பாரியமான துரோக செயல் நடைபெற்றிருக்கிறது. தமிழீழ விடுதலை புலிகள் இந்த நாட்டின் அரசியல் உரிமைக்காக தங்கள் உரிமைக்காக போராடினார்கள். அதன் மூலம் அவர்கள் பொதுமக்களை இலக்கு வைக்கவில்லை, அரசாங்கத்தையும் அரச படைகளிலும் மீது இலக்கு வைத்தார்கள். ஆனால் இன்று பாரிய பொதுமக்கள் மீது இலக்கு வைத்து நடவடிக்கை எடுக்கப்பட்டிருக்கின்றது. அன்று கூட யாழ்ப்பாணத்தில் இஸ்லாமிய மக்கள் தாக்கப்படக்கூடாது என்பதற்காகத்தான் யாழ்ப்பாணத்தில் இருந்து இஸ்லாமிய மக்களை தமிழீழ விடுதலை புலிகள் வெளியேற்றினார்கள். இதுதான் உண்மை. ஆனால் இன்று பொதுமக்கள் பலவாறு கொல்லப்பட்டிருக்கிறார்கள். அதிலும் கிறிஸ்தவ தேவாலயங்களில் பலவிதமான பிரார்த்தனைகள் நடைபெறுகின்றன. பௌத்தர்களுக்கான ஒரு பிரார்த்தனை, பௌத்த கிறிஸ்தவர்களுக்கு பிரார்த்தனை, அதே போன்று தமிழ் கிறிஸ்தவர்களுக்கு பிரார்த்தனை. ஆனால் தமிழ் கிறிஸ்தவர்களுக்கு பிரார்த்தனை நடைபெறும் போதுதான் இது நடைபெற்றிருக்கிறது. ஆகவே தமிழர்களை மையமாக கொண்டு இந்த செயற்பாடு நடைபெற்றிருக்கிறது. காத்தாங்குடியிலும் அந்த தௌஹீக் ஜமாத் அமைப்பு இருப்பதாக நான் அறிகிறேன். ஆகையால் மன்னிக்க வேண்டும், ஒரு நிமிடம் தேவை. காத்தாங்குடியிலும் அந்த தௌஹீக் ஜமாத் அமைப்பு இருக்கிறது, உடனடியாக அங்கு விசாரணை செய்ய வேண்டும். ஆனால் அங்கு அமைப்பு இருப்பது அந்த ஆளுநருக்கு, கிழக்குமான ஆளுநருக்கும் தெரிந்திருக்கின்றது. அவர்கள் தீவிரமாக செயற்பட்டதையும் அவர் அறிந்திருக்கின்றார். ஆனால் அவர் ஏன் முன்பு தெரியப்படுத்தவில்லை? அவர் அரசாங்கத்தில் பல பதவிகளில் இருந்தவர், பல அமைச்சு பதவிகளில் இருந்தவர், பிரதி அமைச்சர் ராஜாங்க அமைச்சராக இருந்தவர், தற்போது ஆளுநராக இருக்கின்றார். இவ்வாறான நிலையில் ஏன் இதை தெரியப்படுத்தி நடவடிக்கை எடுக்கவில்லை? ஆகையால் சகலரையும் விசாரிக்க வேண்டும். அதே தவிர தமிழ் மக்களுக்கும் பூரண பாதுகாப்பு வேண்டும். நாங்கள் இன்று எங்கள் மக்கள் பயந்த நிலையில் இருக்கின்றார்கள். ஆகவே இதில் சம்பந்தப்பட்டவர்கள் அனைவரும் விசாரிக்கப்பட வேண்டும். அரசியல்வாதிகளாக இருந்தாலும் விசாரிக்கப்பட வேண்டும். நீதி நிலைநாட்டப்பட வேண்டும். இன்னும் ஒரு சம்பவம் நடைபெறக்கூடாது. ஜனாதிபதி பாதுகாப்பு அமைச்சை மாத்திரம் வைத்துவிட்டு சட்டம் ஒழுங்கு அமைச்சை எதிர்க்கட்சி தலைவர் பக்கமாக கொடுக்க வேண்டும். தங்கட அரசியல் அமைச்சு உரியவர்களிடம் வழங்கப்பட்டு நடைமுறைப்படுத்தப்பட வேண்டும் என்று கேட்டு விடைபெறுகின்றேன். நன்றி.
இதன் பிறகு கௌரவ ரிசார்ட் பதிவின் அமைச்சர் அவர்கள், உங்களுக்கு 8 நிமிடங்கள் இருக்கின்றது.
பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம். அத ரட்டத்துள்ள மத்வியத்தி கீர்த்தனிய மெம தஸ்த பிரஹார்வலின் தமங்கே ஜீவித்தைய அஹிமு ஐவலுங்கே பவுலலட்ட மாகே தெட்டி கணக்காட்டுவ சகா சோகே பிரகாசித்தின அத்தர மெம பிரஹாரவலின் துவால லபா ரோஹல் கதவீசிட்டின சகோதர ஜனதாவகே இக்மன் சுய லபீம சந்தா மா பிரார்த்தனா கரமி. பசுய விசேக்மன தின பாஸ்கு தினேதி கித்துனு ஜனதாவ தமங்கே ஆகமிக்க கட்டையித்து நிறுத்தான அவஸ்தாவல சஹா கொலம்ப பிஹிதாயத்தி தரு ஹோட்டல் கீப்பக மராகன மெரண திரஸ்தவாதி மிஷின் தன்னலத மெம மிலேச்சு பிரகாரிய பிடிபசே சித்தின சியலும திரஸ்தவாதி ஹா ஏ சங்விதானிய விருத்தவ தெடி நீதிமய கிரியாமாத்மக்கியா கலையித்து பவ த மா சதான் கரமி. ஸ்ரீலங்கா மாத்ரு பூமிய துல அபியோபத் அன்னவா சீருத நாம் அப்படி சகோதர வசிங் ஜீவத்வச்ச பென ரட்டாக் அப்படி திரஸ்தவாதியேட்ட பக்ஷாக்ன ஆகமாக்ன அப்படி சீருத நாம் எக்கத்துவெல்லா நீ திரஸ்தவாதிய சுத்த கரண்ட அப்படி எக்கத்து வெண்டோட மெத்தன இஸ்லாம் ஆகமிங் நீ திரஸ்தவாதி அனுமத்த கரலான அப்படி புனித அல்குரானே நபித்துமாகே ஜீவித்தே தெத்துமா கீழத்தியன்னே மே திரஸ்தவாதியத்தை விருத்த விருத்தோத்தமாய் கீழத்தியன்னே ஏனிசா மே திரஸ்தவாதி கவதாவத் இஸ்லாம் நமிங் யாலகி நமதிபுனாட்ட மே கொள்ளு கருப்பு வெட அப்படி இஸ்லாம் ஆகமட்ட விருத்தோத்தமாய் துமல்லா கட்டைத்து கருளத்தியன்னே ஏனிசா மெத்தன பக்ஷ பேதையும் துறவ ஆகம் பேதையும் துறவ மீ திரஸ்தவாதிய சுத்த கரண்ட அப்படி சிறிது நாம எக்கத்து வேண்டோன கீழ மம்ம இல்லீம கனமி. இந்த சபைக்கு தலைமை தாங்குகின்ற தலைவர் அவர்களே, நமது நாட்டிலே மிக மோசமான ஒரு கருநாளாக அன்றைய ஞாயிற்றுக்கிழமை கருப்பு ஞாயிறாக அந்த ஈஸ்டர் திருநாளிலே அந்த எங்களுடைய புனித தலங்களுக்குள்ளே இருந்த கிறிஸ்தவ சகோதர்களுக்கு அவருடைய உயிரை பறிக்கின்ற அவர்களுடைய காயப்படுத்துகின்ற கேவலமான செயலை செய்த அந்த கயவர் கூட்டத்தை இந்த இடத்திலே நான் அந்த பயங்கரவாத செயலை செய்த அவர்களை பயங்கரவாதிகளாக அவர்களுடைய அமைப்பை இந்த நாட்டிலே தடை செய்து அதனோடு சம்பந்தப்பட்ட அத்தனை பேரும் கைது செய்யப்பட்டு அவர்களுக்கு இந்த நாட்டில் இருக்கின்ற அதிக உச்ச தண்டனை வழங்கப்பட வேண்டும் என்று வேண்டுகோள் விடுக்கின்றேன். இந்த விடயம் நாங்கள் இதை சிறிதாக எடுத்துக்கொள்ளக்கூடாது. இதை அரசியலுக்காக யாராவது பயன்படுத்த நினைப்பீர்களாக இருந்தால் அது இந்த நாட்டுக்கு செய்கின்ற பாரிய துரோகம் என்பதை நீங்கள் புரிந்து கொள்ள வேண்டும். விடுதலை புலிகளுக்கு 20 வருஷங்கள் சென்றது. அவர்கள் தங்களுடைய உயிரை மாய்த்து கொண்டு சயனைட்டை கடித்துக் கொண்டு தங்களுடைய உயிரை மாய்த்துக் கொண்டு கரும்புலிகளாக வந்து தங்களுடைய இவ்வாறான தற்கொலைப்படை தாக்குதலை செய்வதற்கு. ஆனால் இந்த பயங்கரவாதிகள் அவர்களுடைய ஆரம்ப தினத்திலே இவ்வாறு இந்த நாட்டிலே என்றுமே இல்லாதவாறு ஒரே நாளிலே 3 மட்டக்களப்பிலும் கொழும்பிலும் மதத்தலங்களிலே அதே போல இந்த நாட்டிலே பிரபலமான ஹோட்டல்களிலே இவ்வாறான அதாவது மோசகரமான கொலை செயலை செய்து இந்த நாட்டின் பொருளாதாரத்தை மட்டுமல்ல இந்த நாட்டின் சுற்றுலாத்துறையை இந்த நாட்டின் எதிர்காலத்தை எதிர்கால சந்ததியினுடைய எதிர்காலத்தை சீரழித்திருக்கிறார்கள். எனவே இதை வைத்துக் கொண்டு யாராவது அரசியல் செய்ய விரும்புவீர்களாக இருந்தால் அல்லது இந்த செயலையும் இலங்கையிலே வாழ்கின்ற முஸ்லிம்களையும் சம்பந்தப்படுத்தி இந்த செயலை என்று நினைத்து நினைத்து வேதனையிலே வாடிக்கொண்டிருக்கின்ற வேதனைப்பட்டுக் கொண்டிருக்கின்ற இந்த நாட்டின் 20 லட்சம் முஸ்லிம்கள் அதிலே இருக்கின்ற ஆக எல்லோரும் ஏற்றுக்கொள்ளப்பட்டிருக்கின்ற அகில இலங்கை ஜம்மியத் உலமா எல்லா உலமாக்களையும் கொண்ட சபை அதனுடைய தலைவர் எல்லோரும் அதை முற்றுமுழுதாக எதிர்த்திருக்கிறார்கள். இந்த செயலை கண்டித்திருக்கிறார்கள். இவ்வாறான ஒரு செயலை இந்த கூட்டம் செய்ய போகிறார்கள் என்று இந்த குறிப்பிடப்பட்ட சஹரான் மௌலவியுடைய பெயரையும் அந்த அமைப்புடைய பெயரையும் பாதுகாப்பு தரப்பிலே கொண்டு போய் பல மாதங்களுக்கு முன்னர் சொல்லியும் பாதுகாப்பு தரப்பு உரிய நடவடிக்கை எடுக்காததை விட்டு அவர்கள் இன்றும் கவலைப்படுகிறார்கள். அரசியல்வாதிகளாக இருக்கின்ற எங்களிடத்திலே ஏன் இவ்வாறு இந்த அரசியல் தலைமைகள் அல்லது இந்த பாதுகாப்பு தரப்பு தவறு செய்தது என்று எங்களிடத்திலே கேட்கிறார்கள். எனவே நாங்கள் நடந்தது நடந்தவையாக இருக்கட்டும், இனிமேலும் இவ்வாறான ஒரு அனர்த்தம் இந்த நாட்டிலே நடந்து விடாமல் இனிமேலும் இந்த பயங்கரவாதிகள் மிஞ்சி இருக்கின்றவர்கள் தங்களுடைய கடமையை அல்லது தங்களுடைய செயலை செய்ய விடாமல் நாங்கள் தடுப்பதற்கு ஒன்றுபட வேண்டும். எங்களுடைய அமைச்சர் ஜோன்சன் பெர்னாண்டோ இருக்கிறார், அவர் வர்த்தக அமைச்சராக இருந்தார். குமார வெல்கமை இருக்கிறார், கைத்தொழில் அமைச்சராக இருந்தார். நான் கைத்தொழில் அமைச்சராக இருக்கிறேன், வர்த்தக அமைச்சராக இருக்கின்றோம். வர்த்தகத்தில் இருக்கின்றவர்கள் வர்த்தக பிரச்சனையை பேசுவதற்காக அமைச்சரை சந்திக்க வருவது வழமை. அவ்வாறு வருகின்றவர்களை அவ்வாறான ஒரு போட்டோவை எடுத்துக்கொண்டு இந்த சம்பவத்திலே சம்பந்தப்பட்டவர்களுடைய தந்தையை கைது செய்து பாதுகாப்பு தரப்பு வைத்திருக்கிறது. அந்த போட்டோவை வைத்துக் கொண்டு நண்பர் விமல் வீரவன்ச அவர் சொல்லியிருக்கிறார், நானும் இந்த விஷயத்திலே சம்பந்தப்பட்டதாக. இவ்வாறு பயங்கரவாதிகளை மறைத்துவிட்டு இந்த பயங்கரவாதம் ஒழிக்கப்பட வேண்டும் என்று சிந்திக்கின்ற பேசுகின்ற அதற்கு எதிராக செயல்படுவதற்கு தயாராக இருக்கின்ற எங்களை போன்ற அரசியல்வாதிகளை இந்த பயங்கரவாதிகளோடு சம்பந்தப்படுத்தி பேசி இந்த பயங்கரவாதிகளுக்கு நீங்கள் உதவி செய்யாதீர்கள் என்று நான் கேட்கின்றேன். இந்த பயங்கரவாதிகளை ஏனைய பயங்கரவாதிகள் போல நீங்கள் இலகுவாக நினைத்து இந்த பயங்கரவாதிகளுடைய செயல்பாட்டை அரசியல்வாதிகள் மீது திணித்து இந்த நாட்டை குட்டி சோறாக்கி விடாதீர்கள் என்று நான் உங்களிடத்தில் கேட்க விரும்புகின்றேன். பயங்கரவாதத்தின் பாதிப்புக்குட்பட்டவன் நான், அகதியாக்கப்பட்டவன் நான், கடலிலே 100,000 மக்கள் விரட்டி அடிக்கப்பட்டபொழுது கடலிலே வந்து அகதி முகாமிலே வாழ்ந்தவன் நான், அகதி முகாமிலிருந்து அரசியலை ஆரம்பித்தவன் நான். அந்த இப்ராஹிம் ஹாஜியார் என்கின்றவர் 2017 என்னுடைய அமைச்சிலே வந்து வியாபார சம்பந்தம், அவர்தான் கொழும்பு மாவட்ட வர்த்தக சங்கத்துடைய தலைவர். அவரும் வர்த்தக சங்கமும் வந்து தங்களுடைய பிரச்சனையை பேசுவதற்காக என்னிடத்திலே வந்த பொழுது அவர்களுக்கு அவர்களுடைய பிரச்சனை என்னுடைய அமைச்சுடைய அதிகாரிகளோடு பேசிய அந்த படத்தை வைத்துக் கொண்டு இந்த பயங்கரவாத கூட்டத்தை நான் வழிநடத்துவதாக உங்களை இங்கிருக்கின்ற அரசியல்வாதிகள் பேசுவார்களாக இருந்தால் இவர்களை விட கேவலமான அரசியல்வாதிகள் இந்த நாட்டில் இருக்க முடியாது. அது மாத்திரமல்ல, இந்த செயல் நடந்த ஒவ்வொரு நிமிஷமும் அதன் பிறகிலிருந்த ஒவ்வொரு நிமிஷமும் நானும் என்னுடைய சமூகமும் இருக்கின்ற ஒவ்வொரு முஸ்லீம் அரசியல்வாதியும் வேதனை விளிம்பில் இருக்கிறோம், வெட்கப்படுகிறோம். கிறிஸ்தவ மக்களிடத்திலும் எங்களுடைய மல்கம் நஞ்சு காடினல் கௌரவத்துக்குரிய மத தலைவர் அவர்களிடத்திலும் மன்னிப்பு கோருகிறோம். இவ்வாறு இஸ்லாத்துடைய பெயரால் இவ்வாறு இஸ்லாத்துடைய பெயரை வைத்துக் கொண்டு ஒரு சில உலமாக்கள் அல்லது ஒரு உலமா அந்த சஹரான் என்ற கயத்தனமாக நடந்து கொண்ட அந்த உலமாவுடைய செயல்பாட்டுக்காக நாங்கள் மன்னிப்பு கோருவதோடு மட்டுமல்லாமல் நாங்கள் எல்லோரும் ஒன்றுபட்டு இந்த பயங்கரவாதத்தை தோற்கடிப்பதற்கு ஒன்றுபடுவோம். இதனால் இதை நாங்கள் சிறிதாக இலகுவாக எடுத்து விடாதீர்கள். நாடு இருந்தால்தான் அரசியல் செய்ய முடியும். நாடு இருந்தால்தான் நாளை நமது எதிர்கால சந்ததியினர் வாழ முடியும். இந்த பயங்கரவாதம் அமெரிக்காவிலே நடந்தது, பிரான்சிலே நடந்தது, அங்கே இங்கே எல்லாம் நடந்து கொண்டிருக்கிறது, இன்றுதான் இலங்கைக்கு வந்திருக்கிறது. இதை நீங்கள் இலகுவாக கண்டுவிடாதீர்கள். எங்களுடைய அநியாயமாக இந்த விஷயத்தை நாங்கள் வேறு திசையிலே திருப்பி விடாதீர்கள். அதே போலதான் வனாத்த வில்லுவிலே, ஒரு நிமிஷத்தை முடிக்க, வனாத்த வில்லுவிலே ஆயுத கிடங்கோ அல்லது ஆயுதங்களோ கைப்பற்றப்பட்டதாக செய்திகள் வந்தது மட்டுமல்லாமல் அதனோடு சம்பந்தப்பட்டவர்களை அதாவது கைது செய்திருந்த பொழுது அவர்களை விடுவிக்க சொல்லி யாரோ அரசியல்வாதிகள் பேசியதாக சொல்லப்பட்டது. சபை தலைவர்களிடத்திலே நான் வினயமாக வேண்டுகிறேன், பாதுகாப்பு அமைச்சர் ருவான் விஜயவர்தன் இருந்தால் அவரிடத்திலே நான் கேட்கிறேன், தயவு செய்து இந்த சபையிலே நீங்கள் அதை உறுதிப்படுத்த வேண்டும். எந்த அரசியல்வாதி வனாத்த வில்லுவிலே கைது செய்யப்பட்டவர்களை விடுவியுங்கள் என்று எந்த போலீசாருக்கு அல்லது யாருக்கு அல்லது எந்த அரசியல் தலைமைக்கு யார் பேசியது என்பதை நீங்கள் தெளிவுபடுத்த வேண்டும். அல்லது பேசவில்லை என்றால் பேசவில்லை என்று சொல்ல வேண்டும். இல்லாத ஒன்றை அல்லது அவ்வாறு பேசியிருந்தால் அது முற்றாக தவறு. அவ்வாறு பேசியவருக்கு எதிராக நடவடிக்கை எடுக்க வேண்டும் என்று நான் எங்களுடைய அமைச்சரிடத்தில் நான் சொல்கிறேன். அதை விடுத்துவிட்டு இதை இல்லாத பொல்லாதவையெல்லாம் என்னிடத்திலே
நேரம் முடிந்து விட்டது.
எனவே இல்லாத பொல்லாத விஷயங்களை சொல்லி இந்த சபையை பிழையாக வழிநடத்தாதீர்கள் என்று கேட்கிறேன். இங்கு அன்பு நண்பர் ஜெயசேகர சொன்னார், அகில இலங்கை ஜம்மியத் உலமாவும் இந்த விஷயத்தை கண்டிக்க வேண்டும் என்று. அகில இலங்கை ஜம்மியத் உலமாவுடைய தலைவர் ரிஸ்வி முஃப்தி அவர்களும் எங்களுடைய அமைச்சர்களும் மரியாதைக்குரிய கார்டினல் மல்கம் ரஞ்சித் அவர்களை நாங்கள் சந்தித்து முதலாக வேதனையை சொன்னோம், எங்களுடைய சோகத்தை சொன்னோம். எங்களுடைய இந்த நாட்டில் நிற்கின்ற இந்த நிலையிலிருந்து நாங்கள் ரெண்டு சமூகமும் இணைந்து வாழ்ந்தவர்கள், தொடர்ந்து எவ்வாறு இணைந்து வாழ்வது என்பதற்கான வேலை திட்டத்தை முன்னெடுப்போம் என்று பேசினோம். அது மட்டுமல்ல, நாங்கள் அதாவது அகில இலங்கை ஜம்மியத் உலமா பல மீடியா கான்பரன்ஸை வைத்தது, மீடியா கான்பரன்ஸிலே இதை கண்டித்தது, தவறு என்று சொன்னது, கொலை என்று சொன்னது, பயங்கரவாதம் என்று சொன்னது. ஆனால் இந்த ஊடகங்கள் அகில இலங்கை ஜம்மியத் உலமாவுடைய செய்தியை போடவில்லை. சில ஊடகங்கள் மிக மோசமாக நடந்து கொள்கிறார்கள். சில ஊடகங்கள் தங்களுடைய அவார்ட் பெறுவதற்காக, ஊடகத்துடைய வாடிக்கையாளர்களை அதிகரிப்பதற்காக சில ஊடகங்கள் உண்மையான செய்திகளை, தேவையான செய்திகளை மறைத்துவிட்டு ரோட்டிலே உள்ள அங்கீகாரம் இல்லாதவர்களுடைய சில விஷயங்களை ஊடகங்களே பரப்புகிறார்கள். எனவே
மந்திரி துமணி மிக மத்தியஸ்தவ கர பலன்னு ஒண்ணு தயா விசேஷம் அப்படி பலே லபாக பலையும் இலவான்னுவார் கரண்ண ஒண்ணு தயாக் நெவி மந்த அந்திம காலேதி கட கதாவால் இதாமத்ம மத்தியஸ்த கதாகரே எயிட்டி இஸ்ல பலலோபித்தம் கதப்பு கதா தமாய் மட அன்னு லபுனி மிக அப்படி தனகன்னோனே விசேஷம் அப்படி දැන් මෙතන කියනවා කවුද මේකට වග කියන්න ඕනේ අර තරුණ රාජ්‍ය ඇමතිතුමා රුවන් විජේවර්ධන වැඩිතුමා එතුමාගේ කතාවේදී පැහැදිලිවම කිව්වා අපි එතුමා කියන දේ විශ්වාස කරන්න ඕනේ මොකද එතුමා තරුණේ එතුමා බොරු කියන කෙනෙක් නෙවෙයි කියන එක මම දන්නවා එතුමා පැහැදිලිවම කිව්වා එතුමාට කිසිම බලතලයක් කිසි දෙයක් දුන්නේ නැහැ අඩු ගානේ ආරක්ෂක මණ්ඩලයටවත් එන්න දුන්නේ නැහැ කියන එක ඉතින් මේකෙදි අපි ඔක්කොම දන්නවා මේකේ වග කිය යුත්තා කවුද කියන්නේ අපි කියන්න බයයි මෙන්න මේකයි තියෙන්නේ මේ දෙපැත්තේම අය කියන්න බයයි කවුද මේකේ වග කිය යුත්තා කියන්නේ මේකේ වග කිය යුත්තා තමුන්නාසලා දන්නවා හෘද සාක්ෂියට එකඟව මමත් දන්නවා මොකද ඒ කොකේන් අල්ලනකොට කුඩු අල්ලනකොට ඒ ලකුණු ටික දාගන්න හොඳ නැහැ ඒ ලකුණු ටික දාගන්න හොඳ නම් ටීවී එකට ඇවිල්ලා කියන්න හොඳ නම් ඇයි මෙතනදි කියන්න බැරි මේක උනේ මගේ අතින් වැරද්ද මේ සිද්ධ උනේ කියන එක මේ කියන්න ඕන මේක මධ්‍යස්තව කතා බලන එක්කෙනෙකුට මේ කියන්න ඕන මේක රජයට පවරන්න පුළුවන් මේ රජයත් මේකට වග කියන්න ඕන මොකද මේ ලියවිල්ල හැම පැත්තෙම ගියා ආණ්ඩු පක්ෂේ මන්ත්‍රීවරුන්ගේ පීඑස්ඕ මහතුරුගාවටත් ගියා විපක්ෂේ පීඑස්ඕ මහතුරුගාවටත් ආවා මං කියන්නේ පීඑස්ඕ මහතුරුගා අප මන්ත්‍රීවරුන්ගේ නෙවෙයි හරි ඒක Taman තොප්පි දාගන්න එක වෙන දෙයක් නමුත් මං කියන්නේ මේක ආවා ඒතර මේක හැම එක්කෙනාම දැනගෙන හිටියා මේ වගේ දෙයක් සිද්ධ වෙනවා කියලා නෙවෙයි මේ වගේ තර්ජනයක් තියෙන විත්තිය තියාගන්න තිබ්බා මගේ නායකතුමා මහින්ද රාජපක්ෂ මැතිතුමා බොහොම පැහැදිලිවම කිව්වා එතුමා කොහොමද ආරක්ෂක මණ්ඩලය මෙහෙව්වේ කියන එක ඊයේ එතුමාගේ කතාවේදී කිව්වා. එතුමා කිව්වා සෑම අඟහරුවාදම මං ආරක්ෂක මණ්ඩලයට ඇවිල්ලා මං සියලු තොරතුරු ලබා ගන්නවා. මේ සියලු තොරතුරු ලබා අරගෙන තමයි මම මගේ තීරණ ගත්තේ කියන එක. එතුමා තමයි යුද්ධය ඉවර කරේ. එදා මේ වගේම කෝච්චි වලට ගහනකොට බස් ස්ටෑන්ඩ් වලට ගහනකොට මිනිස්සු මැරෙනකොට මිනිස්සු බැන්නේ ආරක්ෂක අමාත්‍යාංශයේ ඇමතිතුමාට වෙන කාටවත් බැන්නේ නැහැ අධ්‍යාපන ඇමතිතුමාට බැන්නේ නැහැ බැන්නේ ආරක්ෂක අමාත්‍යාංශයේ ඇමතිතුමාට
කරුමන්තේතුමා තව
විනාඩි දෙකක් තමයි බැන්නේ එහෙනම් එතුමා ඒ පැහැදිලිවම කිව්වා මං ඒ වගකීම බාර අරගෙන මං කරා කියලා සරත් ෆොන්සේක මහත්තයර කතා කරලා කිව්වා එතුමා දෙඟිල්ල දික් කරලා කිව්වා මෙතුමා හිටියා මෙතුමා දක්ෂ නිලධාරියෙක් කියලා. එහෙනම් ඇයි මේ අපේ පාර්ලිමේන්තුවේ හොඳ දක්ෂ අය ඉන්නවා. මේකට මූණ දෙන්න පුළුවන්. මේක ජාත්‍යන්තරයේ සම්බන්ධයි. මං හිතන්නේ ජාත්‍යන්තරයේ ඉහළම ප්‍රසාදය ගන්න පුළුවන්, ඉහළම උදව් ගන්න පුළුවන් එක්කෙනා තමුන්නාන්සලා පැත්තේ ඉන්නවා. රනිල් වික්‍රමසිංහ මහත්තයා නැද්ද? ඉන්නවා. ඊට පස්සේ මේ මේවට මූණ දෙන්න පුළුවන් හොඳ ශක්තිමන්ත පුද්ගලයෙක් ඉන්නවා. ඒ වෙන කෙනෙක් නෙවෙයි සරත් ෆොන්සේක මහත්තයා. ඒක කිව්වේ මම නෙවෙයි. මම ඒකට මූණ දුන්නේ නැහැ. නමුත් ඒක කිව්වේ මහින්ද මහත්තයා, මහින්ද රාජපක්ෂ මහත්තයා. ඉතින් මේ අය එක්කව් වෙලා ඇයි මේක නතර කරන්න බැරි? අපි අපේ රාජ්‍ය නායකින්ට අපි කියනවා පත්‍ර බල රටට කියන්නේ මේ පත්‍රයේ වෙන දේවල්. ඒක වෙනම දෙයක්. නමුත් ඇත්ත කියන්න අපි මේක ඉවර කරන්න ඕනේ. මේක මුස්ලිම් මිනිස්සුගේ ඇඟිලි දික් කරන්නවත්, ක්‍රිස්තියානි මිනිස්සුගේ ඇඟිලි දික් කරන්නවත්, බුද්ධ ආගම්කාරයාගේ ඇඟිලි දික් කරන්නවත්, හින්දු ආගමේ අයට ඇඟිලි දික් කරන්නවත් බෑ. මේ රාජ්‍ය ආරක්ෂාව ආණ්ඩුව වගකීම බාර ගන්න ඕනේ. එහෙනම් මම තමුන්නාසයට කියනවා, වාසුදේව මහත්තයා කිව්වා වගේ අපේ නායකතුමාගෙන් ප්‍රයෝජනය ගන්න අරගෙන ඔය සිකියුරිටි කවුන්සිල් වැඩනම් ඕනෑකට එතුමාව මූලාසනේ තිබ්බොත් මම හිතන්නේ ඉතාලම තමුන්නාසයට ලේසියෙන්ම තමුන්නාසලා කණ්ඩායමත් එක්ක මේක ඉවර කරන්න පුළුවන් කියන එක මම කියන්න ඕනේ. මොකද අපි මේ අවස්ථාවේදී ස්තුතිවන්ත වෙනවා මල්කම් රංජිත් අපේ අගරදු ගුරුතුමාට. මොකද එතුමාගේ ක්‍රිස්තු කිතුණු භක්තිකයින්ට කිව්වා ඉවසන්න, වැඩි දේවල් වලට යන්න එපා, ගහගන්න යන්න එපා, ඉවසන්න කියලා. ලොකු අවවාදයක් දුන්නේ. මේ අවවාදය දෙන්න ඕනේ වෙන කාටවත් නෙවෙයි, මේ 225 දෙනාට දෙන්න ඕනේ. මේ 225 දෙනාම වග කියන්න ඕනේ මේකට. මොකද අපි මෙතනට ඇවිල්ලා ගහගන්නවා, අපි කෑ ගහගන්නවා. නමුත් අපි රට ගැන හිතන්නේ නැහැ, අපි හිතන්නේ අපි ගැන විතරයි. ඒ නිසා මේ වගකීම 225ම ගන්න ඕනේ. මෙයා හිනා වෙලා එයා හිනා වෙලා හරියන්නේ නැහැ. ඒ හිනා වෙලා කවදාකවත් මේක මේ ප්‍රශ්නේ විසඳන්න බෑ. මේ අපි 225 දෙනා මේක අරගන්න ඕනේ. අරගෙන මල්කම් රංජිත් අද රජගුරුවා තුමා වගේ කෙනා ආයේ ගෙනල්ලා අපි ඒ අයගෙන් අවවාද අවසාසන අවසාර
මන්ත්‍රීතුමා කාලා අවසානයි.
අපේ මහානායක හාමුදුරුවන් එක්ක අපි අරගෙන අපි මේ රට 100% කරන්න අපි සියලු දෙනාම පක්ෂ ભેදෙන් තොරව පාට කණ්ණාඩි දාගන්නේ නැතුව අපි මේක ඉවර කරන්න අපි සියලු දෙනාම එක්කහුවෙමු කියමින් මන් කියන්නන බොහොම
ස්තුතියි. ඊළඟට කරෝ අලවතු වල ඇමතුමා
ගරු
මුලසනාතුමාට විනාඩි 5ක්
මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම පසුගිය ඉරිදා සිදුණු ඒ තස්වාදී ක්‍රියාවෙන් විපතපත් වූවන්, විශේෂයෙන්ම ජීවිත අහිමි වූවන්, ඒ වගේම ඒ තුවාල සිදු වූ සියලු දෙනාටම අපේ ශෝකය, ඒ වගේම තුවාල සිදු වූ අයට ඉක්මන් සුවය ප්‍රාර්ථනා කරමින් මෙම තස්ස ක්‍රියාව අපි තරයේ හෙලා දකිනා වගේම අපේ වෙල්ගම් මන්ත්‍රීතුමා කිව්වා වගේ මේ තස්ස ක්‍රියාව සඳහා අපි දේශපාලන පක්ෂ පාට ભેද වලින් තොරව මේකට එකමුතුව අපි මූණ දෙවිය යුතුයි. විශේෂයෙන්ම රටේ ආරක්ෂාව භාරව ඉන්න ජනාධිපතිතුමත් ඒ වගේම රජයේ හැටියටත් මේ සඳහා විපක්ෂයේත් සහය ඇතුව ඒ වගේම අනිකුත් පක්ෂවලත් සහය ඇතුව අපි මේ සඳහා එකමුතුව රටක් හැටියට මේ තස්සකයාවට ඉදිරියට මේක මැඩපවත්වන්න සියලු දෙනාගේම එකමුතුභාවය අවශ්‍යයි. විශේෂයෙන්ම මේකෙදී අපි දකිනවා නොයෙකුත් චෝදනා ඉදිරිපත් වුණා, විශේෂයෙන්ම රහස් තොරතුරු අංශයට. නමුත් සහස් සොරසු අංශය එහෙම නැත්නම් මේ සඳහා අවශ්‍ය සියලුම දැනුම් දින් ලබා දීලා තියෙන මේවා ක්‍රියාත්මක නොවීම තමයි මෙතන තියෙන ප්‍රධානම ප්‍රශ්නේ. මේකද අපි කනගාටුදායක සිද්ධීන් කීපයක් දකිනවා. විශේෂයෙන්ම ජනාධිපතිතුමා පිටරට ඊට වෙලාවේ අග්‍රාමාත්‍යතුමා හැටියට එතුමා ආරක්ෂක අංශ ප්‍රධානීන් අරලියහ මන්දිර කැඳවපු වෙලාවේ ඒ අය ඒ ඉස්සාවේ නොපැනීම ඉතාමත් අහිතකර තත්ත්වයක්. ඒ වගේම එහෙම සිදුනේ ඇයි කියන එක අපිට විශාල ගැටලුවක්. ඒක එතුමා කාල වේලාව බලලා එන්නේ නැති නිසා විශේෂයෙන්ම හමුදා ආරක්ෂක අමාත්‍යාංශයට ගිහිල්ලා ඒ අවශ්‍ය පියවර ගැනීම ගැන අපි අග්‍රාමාත්‍යතුමාට අපි ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම අපි බලන්න ඕනේ මේ ප්‍රධාන ඒ ආරක්ෂක අංශ ප්‍රධානීන් මෙවැනි ක්‍රියාවක යෙදුනේ ඇයි කියන එක. මෙන්න මේව තමයි ප්‍රශ්න. විශේෂයෙන්ම අපි දකින ඔක්තෝබර් මාසයේ 26 වෙනිදා සිද්ධියත් එක්ක ආරක්ෂක එහෙම නැත්නම් ඒ අවශ්‍ය ස්ථානවලට විශේෂම අග්‍රාමාත්‍යතුමත් රාජ්‍ය ඇමතිතුමත් ආරක්ෂක ඒ අවස්ථාවලට සහභාගී නොකර ගැනීම තුළ විශාල ගැටලුවක් අපිට උදා වෙලා ඇති වෙලා තියෙනවා. ඉතින් මේකද අපි කියන්නේ කාටවත් චෝදනා කරනවා නෙමෙයි රටේ මෙවැනි තාමත් භයානක තස්වාදී ක්‍රියාවලියක් සම්බන්ධයෙන් තොරතුරු ලැබුණාම ඒ තොරතුරු ලබා දුන්නාම ඒවා සම්බන්ධයෙන් වගකීම් යුත්තන් ඇයි නිසි ආකාරයෙන් ක්‍රියාත්මක නොකර කියන එක තමයි අද තියෙන ගැටලුව. ඉතින් ඒ නිසා අපි විශේෂයෙන්ම කියනවා රජයේ හැටියට මේ අවස්ථාවේදී අපි වෙල්කම් මැතිතුමා පැහැදිලි කරා මේකේ වගකීම බාරගත යුතුයි රජයක් හැටියට. ඒ වගේම මේකේ ප්‍රධානී හැටියට විශේෂම ආරක්ෂාව බාරව ඉන්න ඒ අයට මේකෙන් මඟ හරින්න බෑ. ඒ නිසා අපි පැහැදිලිව කියනවා අපිට පක්ෂ දේශපාලනට වඩා ඉහළට ගිහිල්ලා විශේෂම රටක් හැටියට අපි මේ කාරණා සම්බන්ධයෙන් කොයි ආකාරයෙන්ද අපි කටයුතු කරන්න
ඕනේ.
අපි සතුටු වෙනවා ඊයේ විපක්ෂ නායකතුමාගේ කතාව එතුමා විපක්ෂ නායකවරයෙකු හැටියට මේකෙදි සම්පූර්ණ සහයෝගය රටට රජයට ලබා දෙන්න එතුමා කතා කරා. ඒක තමයි වැදගත් වෙන්නේ. ඒ වගේම ගොඩක් දෙනෙක් මේකෙදි දේශපාලන වාසි වෙනුවෙන් කතා කරත් මේ සම්බන්ධයෙන් හොඳ අවබෝධයක් තියෙන උදවිය අපි දැක්කා ඈත බලලා මේ තස්වාදීන්ට විරුද්ධව කොයි ආකාරයෙන්ද අපි කටයුතු කරන්න ඕනි කියන එක පටු දේශපාලන ભેදවලින් තොරව අපි කටයුතු කරන්න ඕනි කියන එක පක්ෂ විපක්ෂ දෙවැත්තෙම ඉන්න උදවිය මතක් කරා. වෙල්ගම් මැතිතුමත් එවැනි අදහසක් ඉදිරිපත් කරා. ඒ වගේම අපේ සරත් පොන්සක මැතිතුමා ඉතාමත් වැදගත් අදහස් ගණනාවක් ඉදිරිපත් කරා. ඒ නිසා අපි ඔක්කොම එකතු වෙලා අත්වල් බැඳගෙන විශේෂයෙන් මම විශ්වාස කරනවා රටේ ජනාධිපතිවරයාත් අගමැතිවරයාත් විපක්ෂ නායකවරයාත් තමන්ගේ දේශපාලන මතවාද මොනවද තිබුණත් අපි රට ගැන හිතලා රටක් හැටියට හිතලා අනිකුත් දේශපාලන පක්ෂවල නායකනුත් සියලු දෙනාත් එක්ක අත්වල් බැඳගෙන මේ තස්වාදයේ පරාජය කරන්න මේ කේජවාජකයේ ඉතාමත් කඩිනමින් අවසන් කරන්න අපි කටයුතු කරන්න ඕනි කියන එක මේ වෙලාවේ සිහිපත් කරනවා. ඒ නිසා තම තමන්ගේ පටු දේශපාලනයට මේක සීමා කරන්න නැතුව අපි රටක් හැටියට කටයුතු කරන්න මේ අවස්ථාවේ විශාල මන්ත්‍රීවරු සංඛ්‍යාවක් එවැනි මතයක ඉඳලා කතා කරා එවැනි අදහස් ප්‍රකාශ කරා. ඒ නිසා ඒ ගොන්නට අපි සියලු දෙනාම සහය ලබා දෙමින් විශේෂයෙන්ම මුස්ලිම් ජනතාව අපේ රටේ අවුරුදු 1000කට ආසන්න කාලයක් ඉතාමත් සාමකාමීව අපිත් එක්ක ජීවත් වුණා. මෙවැනි අවාසනාවන්ත සිද්ධියක් මේ සුළු සංඛ්‍යාවක් එකතු වෙලා ක්‍රියාත්මක කළා තියෙනවා. ඒ නිසා මුස්ලිම් ජනතාව සම්බන්ධයෙන් අපි වපරහෙන් බලන්නේ නැතුව ඒ අයගේ සහයත් අරගෙන ඒ අයගේ ඒ පක්ෂවල නායකින්ගේ සහයත් අරගෙන ඒ ජනතාවගේ සහයත් අරගෙන මේක අවසන් කරන්න අපි සියලු දෙනා එකපිටලා වැඩ කරන්න ඕනි කියලා මතක් කරමින් අවස්ථාවදීම පිළිවෙල ස්තුතිවන්තමින් මා වචන ස්වල්පේ අවසන් කරනවා.
මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 7යි.
8 විනාඩි 10ක් තියෙනවා. අලුත් කළේ ගරු මූලාසන මන්ත්‍රීතුමනි. මූලාසන මන්ත්‍රීතුමනි, පසුගිය ඉරිදා කතෝලික ජනතාවට වැදගත් දිනයක්. පාස්කු ඉරු දිනේ ශ්‍රී ලාංකිකයන් විදියට සියලු දෙනා කම්පාවට හා භීතියට පත් වුණ බව අපි හැමෝම දන්නවා. කතෝලික ආගමික ස්ථාන නිරායුධ ජනතාව මූලික කරගෙන ක්‍රියාත්මක වුණ මරාගෙන මැරෙන මිලේච්ඡ ත්‍රස්ත ප්‍රහාරය, අන්තවාදී නොවන සිංහල දෙමළ මුස්ලිම් වර්ග සියලු දෙනාම පිළිකුලෙන් විටුව හෙලා දකිනවා. මෙම සිටුවීමෙන් මියගිය සියලු දෙනාගේ පවුල්වලට අපේ ශෝකය පළ කරන අතර තුවාල ලැබූ සියලු දෙනාටම කඩිනමින් සුවපත් වෙන්න අපේ ප්‍රාර්ථනාව මේ අවස්ථාවේදී කරනවා. ගරු මූලාසන මන්ත්‍රීතුමනි, මේ සිටුවීම වෙලා පැය කිහිපයක් තුළ මම හිටපු ජනාධිපතිතුමත් එක්ක සෙන්ත් ඇන්තනිස් චර්ච් එකටත් මීගමු රෝහල්ටත් එක්කතුමත් එක්ක ගියා. ඉන්දික මන්ත්‍රීතුමාලා අපි සියලු දෙනාම කටානේ ඒ දේවස්ථානයට අපි ගියා. අපි ගිහම අපි දැක්කා ඒ රෝහල්වල වැඩ කරපු පිරිස් වෛද්‍යවරයයිතන් කම්කරුවා දක්වා සියලු දෙනා ස්වේච්ඡාවෙන් ඉදිරිපත් වෙලා කටයුතු කරපු ආකාරය පිළිබඳව ඒ අයව ඇගීමක් හැටියට මම මේ අවස්ථාවේදී මතක් කරන අතර ඒ සියලු දෙනාට මගේ ස්තුතිය මේ අවස්ථාවේදී පුද කරනවා. සමහර පවුල්වල රාජකාරියේ නොයෙලෙන අයව ගෙනල්ලා බස්සපු ඔවුන්ගේ ස්වාමි පුරුෂයෝ ස්වේච්ඡාවෙන් ඒ රෝහල්වල වැඩ කරා. ඒ වගේම ත්‍රිවිධ හමුදාව පොලිසිය ඒ කටයුත්තට විශාල දායකත්වයක් දුන්නා. ඒ වගේම ප්‍රදේශවාසීන් ස්වේච්ඡාවෙන් ඇවිල්ලා ඒ වාහන යාන වාහන හසුරුවමින් ඒ කටයුතු වලදී ඇම්බියුලන්ස් වලට කටයුතු කරන්න විශාල සහයෝගයක් දුන්නා. ඒ සියලු දෙනාව මේ අවස්ථාවේදී මතක් කරමින් ඒ සියලු දෙනාටම අපගේ ස්තුතිය මේ අවස්ථාවේදී පුද කරනවා. කනගාටු වෙනුණත් කියන්න ඕනේ මුලාසන මන්ත්‍රීතුමනි, ඒ අවස්ථාව කල්පනාකරණය කරන්න ආණ්ඩුවට වැඩපිළිවෙලක් තිබුණේ නැහැ. මම මේ අවස්ථාවේදී මූලාසනේ මේ ඉදිරිපසින් ඇමතිවරුන්ට කතා කර කර ඒ රෝහල්වල අඩුපාඩු සකස් කරගෙන යන කටයුතු කරා. ඒ අවශ්‍ය කරන මූලික සහයෝගයවත් පළවෙනි පැය කිහිපය තුළ ඒ අයට ලබා දෙන්න හැකියාවක් ලැබුණ නැහැ කියන එක මම මේ අවස්ථාවේදී මතක් කරන්න ඕනි. කරු මූලාසන මන්ත්‍රීතුමනි, මේ සිද්ධියේ වගකීම පිළිබඳව අද කතා කරපු මන්ත්‍රීවරු හැමෝම එක තප්පර කිහිපයක් ශෝකය ප්‍රකාශ කරලා ආණ්ඩු පක්ෂය නියෝජනය කරන මන්ත්‍රීවරු අඳපු එක කරේ මේක අපි දන්නේ නැහැ, මේක අපි දැනුවත් වෙලා තිබුණේ නැහැ කියන කාරණාව දෙපැත්තෙන් බෝලේ පාස් කර කර හිටියා. මේක වගකීම කවුරු හරි දරන්න ඕනේ. අපි පැහැදිලිවම කියනවා මේක වගකීම ජනාධිපතිතුමා අගමැතිතුමා ඇතුළු මුළු ආණ්ඩුවම බාර ගන්න ඕනේ. මේ සිද්ධිය පිළිබඳව දැනුවත් කරලා තියෙද්දී අවශ්‍ය අවධානය නොකිරීම නිසා මේ තත්ත්වය ඇති වුණා. හරෙන් ප්‍රනාන්දු මන්ත්‍රීතුමා එතුමාගේ කතාවේදී එතුමා පැහැදිලි කරා එතුමා දැනුවත් වෙතයි කියන එක මම දැක්ක ඊයේ පෙරේදා ඔහුගේ රූපවාහිනී සංවාදයකදී. ඔහු කියනවා මේක දැනුවත් වුණාම අගමැතිවරයා දැනුවත් කරයි කියලා. ඒ නිසා අද මේවල වගකීම් ගන්න කෙනෙක් නැහැ. මේ රටම කළමනාකරණය කරගන්න නොහැකි තත්ත්වයකට මේ ආණ්ඩුව පත් වෙලා තියෙනවා. මේවා පිටිපස්සේ අවුරුදු 4ක් වුණා මේ ආණ්ඩුව පාලනය කරනවා. මේ අය කියනවා මේක පිටිපස්සේදී කවුද මේවා මෙහෙවන්න, මේවා දැනුවත් නොකරේ කවුද කියලා හොයන්න ඕනි කියලා. මේවා කරන්න දැන් පරක්කු වැඩි. මේක වෙන්න හේතුව මේ බර බල අරගලේ නිසා අහිංසක ජීවිත විශාල ප්‍රමාණයක් අද ජීවිතක්ෂයට පත් වුණා. අපි දැක්කා මේ බල අරගලය තුළ ආරක්ෂක මණ්ඩල රැස්වෙනකොට සිදුවෙච්ච දේවල් අද මුළු රටම දන්නවා. එහෙමනම් මේ බෙදීම තුළ මේ බල අරගලය තුළ මේ රටේ ජනතාව අද දුක් විඳින්න සිද්ධ වෙලා තියෙනවා. ඒ නිසා කරු මූලාසන මන්ත්‍රීතුමනි, අපි මේ යහපාලන ආණ්ඩුව 2015 ඉඳන් බාරගත්තයින් පස්සේ මේ රටේ ජනතාවට මේ රට සුරපුරයක් කරනවායි කියලා බලයට ආවේ. මොනවද කරලා තියෙන්නේ? ජාතික ආරක්ෂාව බිඳ වැටිලා, ඒ වගේම ආර්ථිකය කඩන් වැටිලා, කෘෂිකර්මාන්තය විනාශ වෙලා, අධ්‍යාපනයට මුදල් ටික වෙන් කරගන්න බැහැ හරියට. එහෙම බලනකොට අද සංහිඳියාව මේ ආණ්ඩුවේ ප්‍රධාන මාතෘකාවක් වෙලා තිබ්බා. නමුත් අද සංහිඳියාව ගැන පෞගිය අවුරුදු 4 දිහා බලපුවාම මේ රටේ මුස්ලිම් තරුණයෝ මේ ත්‍රස්තවාදී ක්‍රියාවලට යෙදෙන තත්ත්වයට අද පත් වෙලා තියෙනවා. පෞගිය කාලේ අපි දැක්ක අපේ ආණ්ඩුව තියෙන කාලේ බේරුවල සිද්ධිය වෙනකොට එදා අපේ ආණ්ඩුවේ හිටපු ඇමතිවරු ගිහිල්ලා ඒක උසිගන්නලා මේ එදා රාජපක්ෂලාට විරුද්ධව හැදුවා මතවාදයක්. ඊළඟට මැතිවරණය වෙනකොට ඒ අය පොරොන්දුනා මුස්ලිම් ජනතාවට ජනාධිපති කොමිසම් පත් කරනවායි කියලා බේරුවල සිද්ධිය පිළිබඳව අද ඇමතිවරු මේ ඉස්සරහා වාඩි වෙලා ඉන්නවා. අද වෙනකන් ඒක කරගන්න බැරි වුණා. කරු මූලාසන මන්ත්‍රීතුමනි, මම මේ කාරණාව මතක් කරන්න ඕනි. මට විනාඩි 10ක් තියෙනවා, තාම 5යි ගිහින් තියෙන්නේ. කරු මූලාසන මන්ත්‍රීතුමනි, මේ චෝදනාව අද රවුෆ් සමාවෙන්න රිෂාඩ් බදුදීන් ඇමතිතුමාට යොමු වෙලා තියෙනවා. මේක මේ ආණ්ඩුවේ අයම අපිව දැනුවත් කරා මේ ගැන කතා කරන්න කියලා. වැල්ලම් පිටියේ වෙන්න මැත්තේ කොපර් කර්මාන්තයක් තියෙනවා. මේක මේ ආයතනයට විතරයි කොපර් පිටට තරින්න අනුමැතිය දීලා තියෙන්නේ. මේ අනුමැතිය ලබා දීපු ආයතනයට අනුමැතිය ලබා දීලා තියෙන්නේ රිෂාඩ් ඇමතිතුමාගේ අමාත්‍යංශයෙන්. මේ ඒ ආයතනයේ කොටස්කාරව හැටියට එතුමාගේ සහෝදරයා ඉන්නවලු. ඒ වගේම සිනමන් ගාන් හෝටලේ සූසයිඩ් කරගත්ත ඒ බෝම්බ කරුත් ඒකේ අධ්‍යක්ෂකවරයෙක් හැටියට කටයුතු කරන ඒ පුද්ගලයා මැරිච්ච සූසයිඩ් බෝම්බගේ මරාගෙන මැරෙන බෝම්බ කරුගේ මාමණ්ඩි මන්නාරමේ රියාස් ජීන් කියලා මහා පරිමාණයේ ව්‍යාපාරිකයෙක්, ඔවුන් අත්අඩංගුවට ගත්ත වෙලාවේදී මේ ආණ්ඩුව මේ ආණ්ඩුකාරවරු දෙන්නේ ගිහිල්ලා ඔහුව බේරගන්න කටයුතු කරලා තියෙනවා. ඒ වගේම මේ ආණ්ඩුකාරු ඔහුගේ නඩුවට පෙනී හිටියත් මේ ආන් තවත් එක ආණ්ඩුකාරවරෙක් එහෙමනම් මේ මම මේ නන් නොකිය කියන්නේ මේ විමර්ශන වලට බාධාවක් වෙයි කියලා මේ පිළිබඳව හොයා බලන්න ආණ්ඩුව කටයුතු කරන්න ඕනි. මේ පහුගිය කාලේ සිදුවුම් වෙනකොට මෙව්වා ගැන මේ රටේ ජනතාව දැනුවත් කරා. නමුත් කාගේවත් අවධානයක් උනේ නැහැ. මම අද හැමෝම කියන කාටවත් ඇඟිල්ල දික් කරන්න එපයි කියලා. අපි මේ සිද්ධි වෙලා මහින්ද රාජපක්ෂ ඇමතිතුමා ආරක්ෂක අංශවල උපදෙස් තකන්නේ නැතුව එතනට ගියා. ආරක්ෂක අංශය යන්න එපයි කිව්වම ඔවුන්ට බැන්නා මහින්ද රාජපක්ෂ හිටපු ජනාධිපතිතුමා. රටේ මෙච්චර සිද්ධියක් වෙලා ඉදි තමුසලා කියන්නේ මට ගෙදෙට් වෙලා හැංගිලා ඉන්න ඕනද කියලා. එතනට ගියාම මේ ආණ්ඩු ඇමතිගොල්ලෝ කියනවා රාජපක්ෂලා ලේරහ දන්න ඕනේ දැනගන්න ටීවී එකේ තැන්වලට ගියයි කියලා. මේ මැරිච්ච මිනිසුන්ටත් අගෞරවයක් කරා. එහෙම මිනිස්සෙකුට කතා කරන්න බෑ ගරු බුලාසන මන්ත්‍රීතුමනි. එහෙම කතා කරන්න පුළුවන් සුනකේකුට දා උපන්න මනුස්ස ආත්මය ලැබපු එකෙකුට විතරයි ගරු බුලාසන මන්ත්‍රීතුමනි. ඒ වගේ ප්‍රකාශ අපි තරේ හෙලා දකිමින් මේ සිද්ධිය පිළිබඳව රජයේ වගකීම බාර අරගෙන පොලිස්පතිතුමාවත් ආරක්ෂක ලේකම්තුමාවත් ඉවත් කිරීම තුළින් මේ ප්‍රශ්නේ විසඳෙන්නේ නැහැ. මුළු ආණ්ඩුව මේක වක් කියන්න ඕනි. ආණ්ඩුව ගෙදර යන්න කටයුතු වෙන්න ඕනි කියන කාරණාවත් මතක් කරමින් මම නිහඬව
බොරුයි. ඊළඟට කරු ඉරාන් වික්‍රම ඇමතිතුමා ඔබතුමාට විනාඩි 7යි. කවුද? ඊළඟට ඩොක්ටර් කාවින්ද ජයවර්ධන ඔබතුමාට විනාඩි 7ක්
10ක් තියෙනවා. කෙසේ වෙතත් ගරු සභාපතිතුමනි, අපි කතෝලිකය හැටියට විශ්වාස කරන්නේ ජේසු ජීවමානයි කියලා. මේ සිද්ධියෙන් ඝාතනයට ලක්වෙච්ච සියලුම දෙනාට අපි මෝක්ෂුව ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම රෝහලේ ඉන්න සියලුම දෙනාට ඉක්මන් සුවය ප්‍රාර්ථනා කරනවා. ගරු සභාපතිතුමනි, මේ ඇතිවෙච්ච සිද්ධිය අපිට සුළුවෙන් තකන්න බෑ. මොකද මම ඉතාමත් වේදනාවෙන් අද කතා කරන්නේ. ඒකට හේතුව තමයි මේ මරාගෙන මැරෙන බෝම්බකරුවන්, තරුණයන්, ඒ වගේම විශේෂයෙන්ම ඉගෙන ගත්ත පිරිස් කියලා හඳුනාගෙන තියෙනවා. මේ අයගේ මනස විකෘති කරලා මේ අයව මරාගෙන මැරෙන බෝම්බකරුවන් හැටියට පත් කරලා මේ අහිංසක දේවස්ථානයේ දෙවියන් ඉදිරියේ යාතිකා කරන අහිංසක කතෝලික ජනතාව ඇතුළු පිරිස් ඝාතනය කරන්න එවන්න උන්ව ඒ තත්ත්වයට පෙළඹෙව කවුද කියන එක පිළිබඳව අපි කල්පනා කරන්නට අවශ්‍යයි. මේ අය ඝාතනය කරේ අහිංසක කුඩා දරුවන්, මව්වරු, සහෝදරයෝ. මේ කිසිම කෙනෙක් කිසිදු කෙනෙකුට අගතියක් හානියක් කරපු නැති අය. මේ අයව මරලා මහා අපරාධයක් කරේ ගරු සභාපතිතුමනි. ඒ වගේ මේ අයට කකුල් නැති වුණා, ඇස් නැති වුණා, තමුන්ගේ සහෝදර සහෝදරියෝ නැති වුණා, ජීවිත නැති වුණා, කිසිම වරදක් කරපු නැති කණ්ඩායමකට මේ දේ කළේ. ඒ වගේම අපේ අති උතුම් කාදිනල් මැල්කම් රන්ජිත් හිමිපාණන් කතෝලික ජනතාවට කිව්වා ඉවසීමෙන් කටයුතු කරන්න. ඒ වගේම කොච්චිකඩේ දේවස්ථානයේ පූජකතුමා ඒ ස්වාමින් පියතුමා කිව්වා මේ වරද කරපු අයට අපි සමාව දෙනවා කියලා. ජේසුස් ක්‍රිස්තුස් වහන්සේත් කුරුසේ ඉඳගෙන කිව්වේ ඒක තමයි, පියාණනි මේ නොදැන කරන වරදට මෙයාට සමාව දෙන්න කියලා. හැබැයි අපි පැහැදිලිව කියනවා ගරු සභාපතිතුමනි, මෙවැනි ත්‍රස්තවාදීන්ට අපිට සමාව දෙන්න පුළුවන් කමක් නැහැ. මේ ත්‍රස්තවාදීන් අහිංසක ශ්‍රී ලාංකිකයන්ගේ ලේ දකින්න ආසාවෙන් ඉන්න ඉතාමත් දුර්වල මානසිකින් ඉන්න පිරිසක්. එහෙමනම් මේ අයව සහ මුලින්ම ඉවත් කරන්නට ඕනේ. අද අපි දකිනවා එක්කෙනා දෙන්න අත්අඩංගුවට ගන්නවා. හැබැයි අපිට බයක් තියෙනවා මේවා ඔප්පු කරගන්න බැරි වුණොත් මේ අයට සමාව ලැබෙයිද මේ අයට අප ලැබෙයිද නැවත වතාවක් මේ අය ඇවිල්ලා මහපාරේ අපේ අහිංසක ජනතාව මරයිද කියලා අපි ජාතිවාදී නෙමෙයි අපි ආගම්වාදී නෙමෙයි මගේ අම්මා බෞද්ධ මං ගියේ බෞද්ධ ඉස්කෝලේකට අපිට ඉන්නේ මුස්ලිම් යාළුවෝ අපි හදාන්නේ කතෝලික ආගම හැබැයි එදා LTT සංවිධානය ඉල්ලුවේ ලංකාවෙන් භාගයක් අපිට උන් එක්ක කතා කරන්න පුළුවන්කම තිබුණා මොවුන් නිල්ලන්නේ මොකද්ද මොවුන් නිල්ලන්නේ අන්‍ය ආගම විශ්වාස කරන අයව මරා දාන්න කියලා එහෙමනම් ගරු සභාපතිතුමනි මේ අයව සහ මුලින්ම නැති කරන්නට අවශ්‍ය කරන කටයුතු ක්‍රියාත්මක කරන්නට ඕන මේකට අනිවාර්යයෙන්ම පොලිස්පතිවරයාත් ජනාධිපතිවරයාත් ඒ වගේම ආරක්ෂක ලේකම්වරයාත් වගකීම බාර ගන්නට අවශ්‍යයි ආරක්ෂක කවුන්සිලයේ තිබුණ නැහැ ගරු අග්‍රාමාත්‍යතුමාට ඒකට එන්න දුන්නේ නැහැ ආරක්ෂක අමාත්‍යවරයාට එන්න දුන්නේ නැහැ ඒ වගේම පොලිස් අමාත්‍යංශ සාමයා නීති අමාත්‍යංශ ජනාධිපතිවරයාගේ අතර ගත්තා අරගෙන මොනවද කරේ පාර්ලිමේන්තුවේ කුඩු බොන අයයි පාරේ අරක්කු බොන අයයි එහෙම නැත්නම් මදුෂුයි එහෙම නැත්නම් සමන් කුමාරයි නාමල් කුමාරයගේ පස්සේ දිව්වා හැබැයි ඇත්ත ප්‍රශ්න ගැන ඇහුවේ නැහැ ගරු සභාපතිතුමනි ඒක නිසා මම කියනවා මම දීර්ඝ වශයෙන් අති උතුම් කාදිනල් මල්කම් රංජිත් හිමිපාණන් එක්ක කතා කළා අපි පැහැදිලිව කියනවා ජනාධිපතිවරයාට වහාම අති උතුම් කාදිනල් මල්කම් රංජිත් හිමිපාණන්ව කැඳවන්න ත්‍රිවිධ හමුදාව කැඳවන්න ත්‍රිවිධ හමුදාවේ හමුදාපතිවරු කැඳවන්න කැඳවලා අති ගරු අග්‍රාමාත්‍යතුමාව කැඳවලා මේ පිළිබඳව සාකච්ඡා කරන්න කියලා එතුමා තාමත් මේක හසුරුවන විදි පිළිබඳව අපිට ප්‍රශ්නයක් තියෙනවා ගරු සභාපතිතුමනි ඒ වගේම මේ පොලිසිය අමාත්‍යංශ දෙන්න කාට හරි කරන්න පුළුවන් කෙනෙකුට දෙන්න වගකීමක් ඇති කෙනෙකුට දෙන්න ඒ අනුව ජනාධිපතිවරයා කටයුතු නොකරොත් කතෝලික මන්ත්‍රීවරයෙක් කැටියට මගේ සහයෝගය ජනාධිපතිවරයා ඉන්න ආණ්ඩුවට මම ලබා දෙන්නේ නැහැ කියන එක පැහැදිලිව කියනවා සභාපතිතුමනි ඒ වගේම මේ අපරාධයට මූලික වෙච්ච අයට දඬුවම් ලබා දීමට කටයුතු කරද්දී අපේ කතෝලික ජනතාවට අපි කියනවා උන් තනි වෙලා නැහැ ගරු මල්කම් කාදින රංජිනි හිමිපාණන් අපිට ලබා දෙන ඕනම දනමුතුකමක් බාර ගන්න උන්වහන්සේ කියන දේ අහන්න අපි සූදානම් කියන එක අපි මේ අවස්ථාවේදී මතක් කර දෙනවා ඒ වගේම අපි ස්තුතිවන්ත වෙනවා කතෝලික පල්ලියට පුදුම ඉවසීමකින් ඔවුන් කටයුතු කරා ඒ වගේම අපේ පියතුමාලා කතෝලික ජනතාව ඒ වගේම අපි ස්තුතිවන්ත වෙනවා පොලිසියට සහ ත්‍රිවිධ හමුදාවට ඒ කරපු සේවයට සහ තාමත් අද දිනේටත් කරගෙන යන සේවයට ඒ වගේම ගරු සභාපතිතුමනි අපිට ලොකු ප්‍රශ්නයක් තියෙනවා මීගම් වාසනේ සංවිධාන කටයුතු කරන පුද්ගලයෙක් හැටියට මම පොලිසිය නිලධාරීන්ට මීට මාස දෙකකට තුනකට කලින් ඉඳන් කියනවා පකිස්තාන ඇෆ්ගනිස්තාන සරණාගතීන් මීගමුවේ ඉන්නවා ඒ කී දෙනෙක් ඉන්නවද ඒ අයගේ වර්ණය මොකද්ද ජාතිය මොකද්ද රට මොකද්ද ආගම මොකද්ද කියන එක පිළිබඳ කිසිම අවබෝධයක් පොලිසිය නැහැ ඊයේ 6 දෙනෙක්ව අත්අඩංගුවට ගටියුතු කරා මන්ත්‍රීතුමා පොඩ්ඩක් ඉන්න ඔබතුමාල නිකන් දේශපාලන ආතල් ගන්න එපා දේශපාලන ආතල් ගන්න එපා හරිද එතකොට මේක මතක තියාගන්න මේක පිටිපස්සේ ඉන්න කණ්ඩායම ඉන්නවා ඒක නිසා පැහැදිලිව අපි කියනවා මේ අයට විරුද්ධව පරීක්ෂා කරන්න මේ කවුද කියලා බලන්න මේගොල්ලෝ ඇවිල්ලා ඉන්නේ මොකටද කියන එක බලන්න ඒ වගේම ඊයේ පීස් ටීවී එකේ මේ ත්‍රස්තවාදී කණ්ඩායමගේ ක්‍රියාදාමය පිළිබඳව අද ඒක මේ ශ්‍රේෂ්ඨ ක්‍රියාවක් හැටියට අර්ථ දක්වමින් යම් කිසි කෙනෙක් කතා කරලා තියෙනවා ඒ පිළිබඳව පරීක්ෂණයක් කරන් මේවා තවදුරටත් මේ ටෙලිකාස් කරන්න මේවා පටිගත කරලා ජනතාවට යන්න දෙන්න එපා කියන කිල්ලින් මම කරනවා ඒ වගේම මම ඊයේ ගුවන්තොටුපළට ගියා ගුවන්තොටුපළට එන පරියන්තේ විශේෂයෙන්ම රටෙන් පිට වෙන පරියන්තය පරීක්ෂණයට ලක් කරනවා නමුත් රට ඇතුළත එන පිරිස් පිළිබඳව මීට වඩා අවධානයෙන් කටයුතු කරන එයාට වීසා තියෙනවනේ එයාට එන්න දෙනවා හැබැයි ලංකාවට එන්න මොකටද දැන් මේ වෙනකොට ගුවන්තොටුපළ ආරක්ෂා වැඩි කරලා තියෙනවා නමුත් හෝටලයට එනකොට හෝටල් දැන් වහලා තියෙන්නේ එහෙමනම් විදේශිකයෝ එන්නේ මොකටද ඒ අය
මේ ලංකාවට ඇවිල්ලා මොනවද කරන්න කියන එක පිළිබඳව මීට වඩා අවධානය අපි කටයුතු කරන්න ඕනේ. සමහරක් අය දේශපාලන ආතල් ගන්න හදනවා. මේක ඔයගොල්ලෝ හිතනවා දැන් දැන් හරි දැන් මේ මේ ආණ්ඩුව ආණ්ඩුව අවසන් වෙන්න යන්නේ අපිට ආණ්ඩුව ගන්න පුළුවන් කියලා. ජාතිවාදී කෝණයෙන් බලන එක වහම නතර කරන්න. ජාතිවාදී කෝණයෙන් බලන එක නතර කරන්න. එතන ඇවිල්ලා නිකන් කිමුල් කඳුළු හැලුවා. හැබැයි අපේ ගරු අගමැතිතුමා බය නැතුව කොච්චි කඩේ පල්ලියට ඒ වගේම කටුව පිටිය පල්ලියට ගියා. ඒ බෝම්බ ගාපු තැන් වලට ගියා. ඉතින් මේගොල්ලෝ මේ නිකන් බොරුවට කෑ ගහනවා. මේ අයට පිටකොන්දක් තිබුණේ නැහැ. මෙච්චර කල් මේව කතා කරන්නේ. ඒක නිසා අපි පැහැදිලිව කියනවා නිකන් මේ මොඩ චූන් ගන්න එපා කියලා. ජේසුස් වහන්සේයි ලංකාවට.